करे तो अंतर घट मा एक। दृढ़ संकल्प थी, तितिक्षा अने तपना स्वरूपे जो साधक परमात्मा नो सानिध्य करे छे तो एने भगवान थी सहज पण जुदापणू लागतुं नथी। जीव अने ईश्वर वच्चे सहज पण अंतर छे ज नहीं, क्यारे नथी होतुं। जारे पण ईश्वरनी साथेनुं अनुसंधान थाय अने जीव तरीके एने प्राप्त थवानी इच्छा थाय त्यारे साचु साधन एक ज छे, भजनना माध्यम थी के ईश्वरनु तादात्म्य केळवी शके, प्रभुने पोताना बनावी शके। भजन द्वारा भक्त साधक भगवाननो बने छे अने भजन એટલું બધું થાય કે ભગવાનને ભક્તની સાથે મળી જવાની ઈચ્છા થાય। આમ માત્ર ભજનાનંદી જીવનથી એટલું તાદાત્મ્ય આવશે, ઈશ્વરનું સાનિધ્ય એવું મળશે કે સાક્ષાત પ્રભુ મારામાં જ બિરાજી રહ્યા છે, ગુરુજી ઠાકોરજી। અને એના પરિણામે દ્રષ્ટિ પણ નિર્મળ બનશે, વાણી પણ પવિત્ર શુદ્ધ બનશે, મનના વિચારો પણ પરિપક્વતાવાળા અને બિલકુલ પવિત્ર હશે, શાંત હશે। જીવનનો વ્યવહાર પણ આખો બદલાઈ જશે, જેને પોતાનામાં ઈશ્વરના દર્શન થાય એ સ્વયં તન મન ના વ્યવહારથી એને શાંતિ પ્રાપ્ત થશે। ભજનનો પ્રભાવ એટલો બધો છે કે પોતાનું જીવન શાંત થાય તો એ તો થઈ જ જાય, પણ ભજનાનંદીના દર્શન કરતા સામી વ્યક્તિને પણ શાંતિ મળે। જે સ્વયં અંતરઘટની અંદર પોતાના સ્વસ્વરૂપમાં વિલીન થઈ ગયો છે, એનો વ્યવહાર, એનું જીવન, એની વાણી, એની દ્રષ્ટિ બધું જ આપોઆપ શાંત થઈ જાય। ભજનના બળથી પ્રાપ્ત થયેલી શાંતિ માનવ જીવનને અતિશય આનંદ આપે છે। એવી શીતળતા જીવનમાં પ્રાપ્ત થાય, એવી આનંદની અનુભૂતિ થાય સ્વસ્વરૂપની, નિરંતર એ પોતાના નિજાનંદની અંદર બિલકુલ સ્થિરતાપૂર્વક રહી શકે। જેની પાસે ભજનનો ભેદ છે, ભજનનું મર્મ છે, એ ભજનનો ત્યાગ ક્યારે નહીં કરે। જેણે ભજનને સારી રીતે ઓળખ્યું નથી, જે ભજનને સાચી રીતે સમજી શકતો નથી, એને ભજનમાં એટલો રસ નહીં આવે, આનંદ નહીં આવે। એને ભજન એટલે માત્ર નકામો સમય એમ લાગતો હશે, પણ જે ભજનમાં ઊંડો ઉતરી ગયો ભગવાનની અંદર, એને તમે ગમે એટલું આપશો તો પણ એ સંપત્તિ, એ વૈભવને, એ ભોગોને સ્વીકારવા તૈયાર નહીં થાય। ભજન સત્સંગ એની તુલના તુલસીદાસજી કરે છે, એની એની તુલના હનુમાનજીની આગળ વિભીષણજી કરે છે। તુલનતાહી અતુલ મિલી જો જો સુખ લવ સત્સંગ। ભજન સત્સંગમાં જે સુખ મળે છે, જગતના બધા જ ભોગ વૈભવો એક પલ્લામાં મૂકવામાં આવે ત્રાજવાની અંદર, અને બીજા પલ્લાના ત્રાજવાના પલ્લામાં સત્સંગ મૂકવામાં આવે તો પણ એની તોલે એ આવી શકે નહીં। બોલો, માપ નીકળ્યું ને? ભજનનું માપ કેટલું બધું છે, એનો તોલ કેટલો છે, વજન કેટલું છે? સમસ્ત વિશ્વની બધી જ સત્તા, બધી જ સંપત્તિ, બધા જ ભોગો, બધા જ સુખ વૈભવ એક બાજુ મૂકવામાં આવે ભેગા કરીને, અને બીજી બાજુએ સત્સંગ ભજનને મૂકો તો પણ એની તુલના એ નહીં કરી શકે. ભજનનો પ્રભાવ કહે સંત રામ, ભજન કરો તો સહેજે ઉતરો પાર. આ જીવનને શાંતિથી પાર ઉતારવું છે, વધારે જીવવાની ઈચ્છા નથી. જીવનને ટૂંકું કરવાની પણ કોઈ જાતની મનની અંદર એવી અકળામણ પણ નથી. જે છે, જેટલું છે એને શાંતિથી જીવવું છે, અને એ શાંતિથી જીવવા માટે ભગવાનના ભજનથી કંઈક લાંબુ જીવવાની ઈચ્છા ન રાખશો. હે ભગવાન, તારું ભજન કરું છું, મને જીવાડજે એમ નહીં. ભજન કરું છું, જેટલું જીવાય એટલું ભજનના આનંદથી જીવાય, કોઈ કકળાટ મને નડે નહીં. નડે નહીં કોઈ મને સંસાર, રહું નિજ નામ તણે આધાર. બસ આટલું. સંસારની કોઈ ખટપટ, કોઈ અશાંતિ, કોઈ દ્વિધા, કોઈ પીડા મને સહેજ પણ અસર ન કરે, ભલે ચારે બાજુ ફર્યા કરતી હોય, પણ હું પ્રભુનો, પ્રભુ છે મુજ રક્ષક, એહ ભરોસો જાય. ભજનના આશ્રયે ભગવાનનો હું છું, ભગવાન મારા છે એવો દ્રઢ સંકલ્પ ને એવી શ્રદ્ધા કરો ભક્તિ, કે ક્યારેય પણ તૂટે નહીં, અતૂટ ભક્તિ હોય. ભગવાન જે કરશે મારું ભલું કરશે, મને દુઃખ આવશે તો પણ ભગવાને આપેલું છે, સુખ આવશે તો એ પણ ભગવાનનો પ્રસાદ છે એમ સમજીને એનો સ્વીકાર કરી દઉં. આવી સમજણ ભજન સિવાય આવતી નથી. જેની પાસે ભગવદ અનુરાગ નથી, જેની પાસે ભગવદ ભક્તિ નથી, એ માણસ પોતાના શરીરના દુઃખને પણ સહન કરી શકતો નથી, પોતાના મનની પીડાને પણ એ સહન કરી શકતો જ નથી, કારણ ભગવાનનું ભજન એની પાસે નથી. ભજન કરે એને વૈષ્ણવ કહેવાય, અને વૈષ્ણવને દુઃખની પીડા હોય પણ એ પીડા એ સહન ન કરી શકે. ભજનથી તો સામાના દુઃખની પીડા પણ સહન કરવાની શક્તિ પ્રભુ આપે છે. જે પીડ પરાઈ જાણે રે, ભગવદ ભજન ભગવદ ભક્ત તો તેને કહીએ. પણ પોતાની જ પીડાને વેદનાને સહન ન કરી શકતો હોય એનું કારણ, એનું જીવન ભજન વગરનું છે. માટે ભજન હશે, ભગવાનની સાથેનું અનુસંધાન હશે ને, તો શરીરના દુઃખ તમને દુઃખ નહીં લાગે. સુતા સુતા રટણ કર્યા કરો ભગવદ ભજન. મન ભગવદ ભજનમાં લાગશે ને તો શરીરનો દુઃખ ને પીડા ભૂલી જવાશે, બિલકુલ ભૂલી જવાશે. અનુભવની વાત છે, અને એવા તો ઘણા બધા અનુભવ છે. નરસિંહ મહેતાને ભગવાન શિવે ભગવાન કૃષ્ણનો રાસ બતાવ્યો, અને રાસ જોવા માટે હાથમાં મસાલ લઈને ગયા હતા, અને મસાલ બળતા બળતા હાથ પણ બળ્યો, પણ એટલા બધા ભગવદ દર્શનની અંદર, રાસ દર્શનમાં એટલા બધા લીન હતા, હાથમાં બળ્યાની દાઝવાની સહેજ પણ પીડા અનુભવાતી નહોતી. ભગવદ ભજન શરીરની પીડાને પણ ભૂલાવી દે છે, દુઃખ ભૂલાવે. કોઈનું મૃત્યુ થયું હોય તો ઘરમાં કેસેટ મૂકી દઈએ છે નામ સ્મરણની. મન ભગવદ ભજનમાં લાગે ને તો એ મરણની પીડા, મરણનું દુઃખ હળવું થઈ જાય. ભજનનો પ્રભાવ મહારાજે ખૂબ વર્ણવ્યો. ગુરુ મહારાજે, સંતરામ મહારાજે, જય મહારાજે જે ભજનનો, ભજનની શક્તિ બતાવી, એ શક્તિ તો આપણા ગ્રંથો, મહાપુરુષોએ, શાસ્ત્રોએ પણ બતાવી, આચાર્યોએ પણ બતાવી. એટલે ભજન એ જીવનનું એક આધાર સાધન થાય, અને ભજન દ્વારા જ આપણે આપણા પોતામાં બેઠેલા પરમાત્માને આપણે જોઈ શકીએ, દર્શન કરી શકીએ. कहे संत राम भजन करो तो अंतर घट माती। तमे भगवान ने बोलावशो तो एमने नहीं आवे कि हे प्रभु तू आओ, हे प्रभु तू आओ। पण हृदय में भक्ति भरेली हशे, भक्ति द्वारा भगवान नाम भजन स्मरण थया करतु हशे तो भगवान एमने दौड़ो आवशे वगर बोलावे। हूँ तारे त्या आवु, क्या तो भगवान तमने बोलावी लेशे तमे आवी जाओ। भजन नी शक्ति एवी छे, हरी ने तो खेची लावे हैयानी निष्ठा। नरसिंह मेहता नु भजन अतु जेल नी अंदर आवीने भगवान आरापी गया। भजन नु बल अतु तो मामेरू पण पूरी गया। गरम पानी नी अंदर मेघ वरसावी अने पाणी पण टाढू करी गया। 52 वखत જે નરસિંહ મહેતાને ભગવાને આવીને સહાય કરી, એ શું હશે? નરસિંહ મહેતાના ભજનનું બળ। પણ એ ભજન વડે તમારે આત્મસાત કરી પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો। ભજનથી જ અંદર બેઠેલો પરમાત્મા એનું દર્શન સ્પષ્ટ થશે। સોહમ શબ્દતે સા, મોટે ભાગે સંતો અને મહાપુરુષો પોતાના જીવનમાં કોઈ મૂર્તિ પૂજાની સાથે નહીં રાખે, પૂજાને સાથે નહીં રાખે મોટે ભાગે સંતો, પરંતુ ધ્યાનથી એકાગ્ર થઈને પોતાના અંતરાત્માનું અનુસંધાન કરીને એમાં જ પરમાત્માનું દર્શન કરશે અને ત્યાં જ એની સેવા કરી લેતા હોય છે। એટલે આમ લાગે કે સંતો તો કશું નથી કરતા, પણ જ્યારે વહેલી સવારે ઉઠીને ધ્યાનમાં બેસી અને આત્માનું સંધાન કરે એ ભગવાનની સેવા કરે છે। એ અંદર બેઠેલા ભગવાનને ભજે છે, પણ જ્યાં સુધી અંદર બેઠેલો ભગવાન ન દેખાયને ત્યાં સુધી કોઈક પ્રતીકાત્મક આધાર લેવો પડતો હોય છે, મૂર્તિનો, પ્રતિમાનો, કોઈ પણ સાકાર સ્વરૂપનો આધાર લેવો પડે જ્યાં સુધી મન સ્થિર ન થાય। ઠાકોરજીના વિગ્રહમાં મન સ્થિર થયા પછી દર્શન કરી લીધા અને દર્શન કરીને આંખ મીચી દઈએ છે, શા માટે? દર્શન કર્યા પછી આંખ મીચી દઈએ છે? કહીં પર ભી જાતે હૈ તીર્થ મેં પહેલે ઠાકુર કે વિગ્રહ કે દર્શન કરકે ફિર આંખ બંધ કર દેતે હૈ। ક્યું? કે જીવ ઠાકુરજી કા સ્વરૂપ હૈ વો મેરે હૃદય મેં આકર કે અંદર બેઠે હુએ, એકાગ્રતા આવી, એ સ્વરૂપનું દર્શન પોતાના હૈયામાં થાય, પોતાના શરીરમાં થાય। અંતર્ઘટમાં દર્શન કર્યા પછીથી આંખ બંધ કરીએ કે પછી આંખ બંધ કરીને મંદિરના આંગણામાં બેસીએ નિરાંતે, કેમ કે મૂર્તિથી તો સ્વરૂપથી તો અનુસંધાન થઈ ગયું ઠાકોરજીના વિગ્રહથી, પણ હવે અહીંયાથી દર્શન કરીને હું ઘેર જઈશ ત્યારે ઘેર મૂર્તિ ક્યાં આવવાનું, ઠાકોરજીનું સ્વરૂપ ક્યાં આવવાનું હતું? એટલે અહીંયાથી જ અભ્યાસ કરે છે, આંખ બંધ કરું એટલે ઠાકોરજી અંદર બેસી જાય। અંતર્ઘટમાં એક, એને ઘેર લઈને જવું, ત્યાં ઘેર બેસું ભજન કરવા કે ધ્યાન કરવા કોઈ કામ કરવા, તો આંખ બંધ કરતાની સાથે ભગવાનના સ્વરૂપનું દર્શન થાય, મહારાજના દર્શન થાય। કાય હાટે કે ભજન કરે, આવો દ્રઢ નિયમ રાખીને જે ભજન કરે ને તો એના અંતઃકરણમાં મહારાજ ઠાકોરજી બિરાજેલા હોય એનું દર્શન થયા જ કરે। જો સાધકે આ પ્રમાણે અભ્યાસ કર્યો ન હોય તો આંખ બંધ કરશે ને તો એની અંદર વિકાર ઉત્પન્ન થશે, એ આંખ બંધ કરતાની સાથે ભોગોના દર્શન થશે, જીવનની ઉપાધિઓ દેખાશે। પણ મંદિરમાં શ્રી વિગ્રહના દર્શન કરી, આંખ બંધ કરી, ઠાકોરજીને અંદર પધરાવી અને પછી ઘેર લઈ જઈએ ને તો ઘેર આપણી સાથે રહેશે. સતત એ અનુસંધાન રહે અને દ્રઢ નિશ્ચયથી શરીરને પણ પવિત્ર રાખીને, દ્રષ્ટિ નહીં બગાડું, જીભ નહીં બગાડું, વિચારને નહીં બગાડવા દઉં, મારા વ્યવહારને નહીં બગાડવા દઉં, મારામાં ઠાકોરજી બેઠેલા છે. અંતર્ઘટમાં સતત આવો અભ્યાસ, અને અભ્યાસ દ્વારા પોતામાં જ પ્રતીતિ થશે ભગવાનની, તો અંદર હું અને ભગવાન ક્યારેય જુદા નથી.